આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
હજી અઠવાડિયા પહેલા જ ગુજરાતી ફિલ્મ જગતને થોડી જુદી કહી શકાય એવી એક ખળખળ વહેતી ફિલ્મની ભેટ મળી, રેવા ધ જર્ની વિધિન. મને ખૂબ આનંદ છે કે આજે એ ફિલ્મના લીડ એક્ટર, હા ભાઈ, એ ફિલ્મ રેવાના હીરો ચેતન દનાણી આજે આપણી સાથે વાત કરી રહ્યા છે. ચેતન, હું જેલમ હાર્દિક SBS ગુજરાતીના સૌ શ્રોતાઓ વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચેતન, અમે બધા જાણવા માંગીએ છીએ કે કઈ રીતે તમે એક્ટિંગના, અભિનયના ક્ષેત્રમાં આવ્યા, તો અમને તમારી થોડી વિશેષ ઓળખાણ આપશો?
વિશેષ જેવું તો કઈ છે નહીં, નાની અમથી ઓળખાણ છે, આપી દઉં. એવું છે કે હું એમ તો કોમર્સ નો સ્ટુડન્ટ હતો, પણ મને કોમર્સમાં મજા નથી આવી રહી. એટલે ફાઇનલ યર ગ્રેજ્યુએશન વખતે મને અમુક નાટકો મેં જોયા મારા યુથ ફેસ્ટિવલના, અને મને એવું થયું કે આ કામ મજા આવી છે, આ મને ફાવશે આ વધારે. અને પછી મેં મ્યુઝિક કોલેજ, જે આપણે વડોદરામાં જ છે, એ મ્યુઝિક કોલેજ જોઈન કરી. ત્યાં 2 વર્ષનું ડિપ્લોમા કોર્સ કર્યો. એ દરમિયાન બહુ બધા નાટકો કર્યા મેં. અને પછી જે રીતે બધા એક્ટરે જવું પડતું હોય છે આગળ ફ્યુચર માટે મુંબઈ, તો મુંબઈ ગયો અને ત્યાં પણ નાટકોથી શરૂઆત કરી. બહુ નાટક કર્યા 2-4, અને એમાં પછી એક મને ગાંધી બિફોર ગાંધી નામ પ્લે મળ્યું. અને એમાં હું, એ મારું પહેલું કમર્શિયલ પ્લે હતું ને, એમાં પણ હું હીરો જ હતો અને એ બહુ સફળ રહ્યું. અને પછી 2011માં પરેશ રાવલે એવું નક્કી કર્યું કે યાર આપણે ડિયર ફાધર નાટક કરવું છે, તો એમને મને એમના દીકરાના રોલ માટે ફોન કર્યો. વિચ વોઝ ધ સરપ્રાઈઝ, એન્ડ બહુ ખુશ થઈ ગયો હું કે યાર પરેશ રાવલ જેવા વ્યક્તિ આપણને પ્રોચ કરી રહ્યા છે, તો ઇટ મીન્સ કે આપણે કંઈક સારું કામ કરી રહ્યા છીએ.
એ ગાંધી બિફોર ગાંધીનું પરિણામ હતું?
હા, એકદમ એ ગાંધી બિફોર ગાંધીનું જ પરિણામ હતું. કેમ કે ગાંધી બિફોર ગાંધી છે ને, ઉમેશ શુક્લ જે ઓમાય ગોડ ના ડિરેક્ટર છે, એમને બહુ પસંદ આવ્યું હતું. અને ભાવેશ માંડલિયા જે એના રાઇટર છે, એને એ લોકોએ કદાચ, એ પરેશભાઈના નજીકના વ્યક્તિ છે, અને ઉમેશભાઈને જ પૂછ્યું હશે કદાચ. અને એવા બધા બહુ રિપોર્ટ ગયા સરને કે ઇઝ અ ફાઇન એક્ટર અને યંગ નવો છે હજી. તો પરેશભાઈ ને વિચાર્યું કે લેટ્સ ટ્રાય. એટલે પછી અમે મળ્યા અને ઇટ વર્ક આઉટ, એમ મજા આવી ગઈ. અને પછી તો હજી ચાલે છે પ્લે, 7 વર્ષથી ચાલ જ કરે છે. હમણાં આ સન્ડે પણ એનો શો છે. એમાં એવું થયું કે આ નાટક તો સતત સાથે સાથે ચાલુ જ હતું, પણ છે એવું છે કે દરેક એક્ટરને જેવું હોય એવું કે નાટકની સાથે સાથે ફિલ્મો પણ થવી જોઈએ. તો એ એકચ્યુઅલી તો મને 2009માં જ એક હિન્દી ફિલ્મ દ્વંદ્વ કરીને મેં નેગેટિવ રોલમાં કરી હતી, તો હું તો બહુ ખુશ થઈ ગયો કે 2008માં તો આપણે મજી મુંબઈ આવ્યા છીએ, 2009માં તો હિન્દી ફિલ્મ કરી રહ્યા છીએ. તો આઈ વોઝ ક્વાઇટ હેપી કે આ તો મજા આવી હશે, આઈ મીન ફાવશે આપણને આ બધું. પણ પછી હિન્દી પિક્ચર રિલીઝ જ ના થઈ, એટલે પાછું જે હતું એવું થઈ ગયું. એટલે નાટક જ ચાલુ રાખ્યા કન્ટિન્યુ, અને ફિલ્મ તો કરવી જ હોય કોઈ પણ એક્ટરને, એટલે ફિલ્મ માટેના પ્રયત્નો ચાલુ હતા. અને પણ છે ને, એટલું બધું કન્સ્ટ્રક્ટિવ કામ થઈ જ નતું રહ્યું કે જેમાં આમ એકદમ ગુજરાતી સિનેમામાં, ખાસ તો તે વખતે. પછી અભિષેક જૈનની ફિલ્મો આવી, આઈ મીન કેવી રીતે જઈશ, અને એક માહોલ બન્યો ગુજરાતી સિનેમાનો. તો હું ને પછી મારા બંને જે પાર્ટનર છે, રાહુલ ભોડે અને વિનીત કનોજિયા, જે આ રેવા ફિલ્મના ડિરેક્ટર છે, અમે બધાએ નક્કી કર્યું એક આ મારી ગમતી નોવેલ હતી ધ્રુવ ભટ્ટની
તત્વમસી,
અને એ રાહુલની પણ બહુ ગમતી નોવેલ હતી. તો અમે બંને નું ટેલી થયું કે યાર આ પિક્ચર, આ વાર્તા તો કેવી જોઈએ લોકોને, આ વાર્તા બહુ મસ્ત છે, મજા આવશે આ વાત કોઈને આપણે બધાને કહીશું. તો પછી અમે લોકોએ જ સ્ટોરી લખી છે, મેં, રાહુલ, વિનીત.
હા, એટલે ચેતન, હું એ જ પૂછવાની હતી કે એક આટલા આટલા ચહિતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટ ની વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર પણ થોડોક તો જોખમી કહેવાય જ. એટલે એક તો એવો વિચાર કર્યો, એના માટે અભિનંદન. અને પછી તમે એમાં અભિનય આપ્યો અને સાથે તમે એની વાર્તા અને ગીતો પણ લખ્યા છે, તો એ આખો અનુભવ કેવો રહ્યો?
બહુ બહુ સારો અનુભવ રહ્યો. એકચ્યુઅલી આ એક છે ને, આ બી જેને કારણ કે યોગાનુયોગ અને થઈ ગયું છે, એકચ્યુઅલી આ કર્યું નથી. કેમ કે ગીતો લખવા પણ એ કઈ મારા એનામાં નથી, આઈ મીન કે હું પહેલેથી ઈચ્છતો હતો કે ગીતો લખીશ ને એવું, વાર્તા લખીશ એવું બી નતું. હા, વાર્તા કહીશ એવું હતું મને, પણ આ એવું થયું કે કોણ લખશે, આપણે જે વિચારી રહ્યા છીએ એવું કોઈ બીજા કેવી રીતે લખી શકશે. એટલે પછી જાતે લખવાનું શરૂ કર્યું. અને ગીતમાં બી સેમ એવું જ થયું કે હવે જેમ કે અમે છે ને આ ફિલ્મ માટે જે મ્યુઝિક ડિરેક્ટર જયારે બી શોધી રહ્યા હતા, ત્યારે બહુ બધા મ્યુઝિક ડિરેક્ટરને અપ્રોચ કર્યો, તો એમાંથી એક ભાઈ એવું કહ્યું કે યાર અમને છે ને તમે લિરિક્સ આપો તો હું સોંગ બનાવું એના પરથી. એટલે અમે છે ને સ્ક્રેચ બનાવડાવતા હતા એમની પાસે, અને એવું નક્કી કર્યું હતું કે જેનું સ્ક્રેચ સોંગ સૌથી વધારે આપણને કનેક્ટ કરશે કે હા રહેવા માટે બરાબર છે, તો એને પછી મ્યુઝિક ડિરેક્ટર આપણે ફાઇનલ કરી દઈશું. તો એ સ્ક્રેચ બનાવવા માટે જે લિરિક્સ લખવા પડે ને એ બી આપણે બીજા બહુ બધા લોકો પાસે ટ્રાય કરાયા, પણ એ બી એકદમ કનેક્ટ નતો બની રહ્યો કે આ બરાબર છે એવું કરીને. એટલે પછી મેં ટ્રાય કર્યો કે યાર લેટ ટ્રાય ને હું જ આ લખી દઉં, કેમ કે મેં છે ને ચોર બની થમઘાટ કરે અમારી જે પહેલી પિક્ચર હતી મારી રાહુલ અને વિનીતની, એ રાહુલે ડિરેક્ટ કરી હતી, હું એમાં એસોસિએટ ડિરેક્ટર હતો અને વિનીત ક્રિએટિવ ડિરેક્ટર હતો, અને એ પણ અમે જ લખી હતી. એની અંદર એક સોંગ છે આયો રે આયો, એ ગીત મેં પેલું લખ્યું હતું એનામાં, એ બી અમારે તે વખતે જે ગીત એમને બનાવ્યું હતું એ પાર્થ વરદ ઠક્કર જેને બેકગ્રાઉન્ડ સ્કોર કરતા હતા એ પિક્ચરમાં, એમણે મને તે વખતે કીધું કે યાર આ કરો ને તમે લખો ને. મેં તે વખતે ટ્રાય કર્યો તો ને એ સારો રહ્યો હતો સફળ. તો પછી આમાં બી બંને ડિરેક્ટરો એવું કીધું કે એક ટ્રાય તું જ કરને લખવાનો સોંગ, તો મેં એ સોંગ લખ્યું અને એ સોંગ બી વ્યવસ્થિત લખાઈ ગયું, એટલે પછી ધીમે ધીમે ચાર ગીત લખી રાખ્યા ફિલ્મમાં.
અભિનય કરવો વધુ ગમ્યો કે એનું લેખન કરવો વધુ ગમ્યું?
એકચ્યુઅલી તો બંને બહુ ગમ્યું, પણ લેખન વોઝ મચ ચેલેન્જિંગ એઝ યુ નો કે ધ્રુવપદની તત્વમસી જો તમે વાંચી જશો.
હા એકદમ એકદમ.
એ છે ને એક તો મેગ્નમ ઉપસ છે એને કહીએ તો, એમ કે એક વિશાળ છે એનો ફલક આખો, અને એને એક 2.5 કલાકના દાયરામાં નાખવી અને તેમ છતાં એનું તત્વ જળવાઈ રહે બધું એવી રીતે સ્ક્રિપ્ટ લખવી, એ ઇટ વોઝ અ ચેલેન્જ. એટલે મને આ ફિલ્મમાં તો રાઇટિંગ કરવું જ વધારે ગમ્યું છે, કેમકે વધારે ચેલેન્જિંગ રાઇટિંગ હતું આનામાં.
રાઈટ. ચેતન, જેમ નર્મદા નદી માં નર્મદા અમરકંટક થી ગુજરાત સુધીની યાત્રા ખેડે છે, એમ તમારી ફિલ્મ રેવા પણ ગુજરાત થી લઈને વિશ્વમાં ફેલાયેલા ગુજરાતીઓને ભીંજવે એવી ભાવભરી શુભેચ્છા. અને
થેન્ક યુ વેરી મચ.
અને અમારી ઓડિયન્સ સાથે એટલે દૂરથી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓસ્ટ્રેલિયા.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.